એકત્ર જ્ઞાન ગોષ્ઠિ અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આપનું સ્વાગત છે આજના વિચાર મંથનમાં. હું છું આપની ઉત્સાહી યજમાન, હંમેશા નવા દ્રષ્ટિકોણની શોધમાં.
અને હું છું આપનો વિશ્લેષક મિત્ર, જે જટિલ વિચારોને સરળ બનાવવાનો પ્રયાસ કરું છું.
આજે આપણે એક એવા પુસ્તકની સફર કરવાના છીએ જે ખરેખર આપણને આપણા રોજિંદા જીવન અને નૈતિકતા વિશે બહુ ઊંડો વિચાર કરવા પ્રેરે છે.
હા,
માર્ક રોલેન્ડ્સનું પુસ્તક એનિમલ રાઇટ્સ.
ખરેખર આ પુસ્તક છે ને, એ સીધો સવાલ પૂછે છે, શું પ્રાણીઓ માત્ર વસ્તુઓ છે કે પછી એમના પણ કંઈ અધિકાર હોઈ શકે? અને આ સવાલ ખાલી ફિલોસોફી પૂરતો નથી. હો, આપણી થાળીમાં શું છે, આપણે શું પહેરીએ છીએ અને શું કહેવાય, આપણે પૃથ્વી પર બીજા જીવો સાથે કેવી રીતે રહીએ છીએ, એ બધા સાથે જોડાયેલો છે.
બરાબર કહ્યું. આપણે ન્યાય, સમાનતા જેવા શબ્દો બહુ વાપરીએ છીએ, પણ શું આપણો આ ન્યાયનો ખ્યાલ ફક્ત મનુષ્યો પૂરતો જ છે, સીમિત છે?
હા, આ પુસ્તક બરાબર એ જ સીમાઓને પડકારે છે.
તો ચાલો શરૂ કરીએ આ ઊંડાણપૂર્વકની ચર્ચા. પહેલા લેખક વિશે થોડું જાણી લઈએ. માર્ક રોલેન્ડ્સ કોણ છે આ વ્યક્તિ?
માર્ક રોલેન્ડ્સ એ બ્રિટિશ દાર્શનિક છે. અત્યારે મિયામી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને પ્રાણી નૈતિકતા, મનનું દર્શન આ બધામાં એમનું કામ બહુ જાણીતું છે.
પણ એમની વાતમાં કંઈક અલગ છે. નહીં, મતલબ ખાલી પુસ્તકો વાંચીને લખનારા ફિલોસોફર જેવા નથી લાગતા, કંઈક વિશેષ.
ચોક્કસ, બે મુખ્ય બાબતો છે જે એમને જુદા તારવે છે. એક તો એમનું જ્ઞાન ખાલી ફિલોસોફીનું નથી, એ કોગ્નેટિવ સાયન્સ, બાયોલોજી આ બધાના સિદ્ધાંતો પણ વાપરે છે.
ઓ, એટલે ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચ.
હા, અને બીજું જે વધુ રસપ્રદ છે એ છે એમનો અંગત અનુભવ. એમને એક પુસ્તક લખ્યું છે, ધ ફિલોસોફર એન્ડ ધ વુલ્ફ. એમાં બ્રેનિન નામના એક વરુ સાથે 11 વર્ષ રહ્યા એનો અનુભવ છે.
શું વાત કરો છો, વરુ સાથે 11 વર્ષ! એટલે પ્રાણી ચેતના વિશેની એમની સમજ ખાલી પુસ્તકીય જ્ઞાનથી તો ઘણી આગળ હશે.
બિલકુલ, એટલે જ એમનો અભિગમ છે ને, એ ખાલી લાગણી વેડાવાળો નથી, એમાં તર્ક પણ છે અને પેલો અંગત અનુભવ પણ ભળેલો છે. એમને પ્રાણીઓ માટે સહાનુભૂતિ છે, પણ દલીલો એકદમ કઠોર દાર્શનિક તર્ક પર આધારિત છે. અને ખાસ કરીને પેલો સામાજિક કરાર સિદ્ધાંતનો ઉપયોગ પ્રાણી અધિકારો માટે એમણે કર્યો છે ને, એ બહુ મહત્વનો ગણાય છે. જે સામાન્ય રીતે ઉપયોગિતાવાદી દલીલો થાય છે એનાથી અલગ છે આ.
રસપ્રદ. તો પુસ્તકનો મુખ્ય સૂર શું છે? શું કહેવા માંગે છે આ એનિમલ રાઇટ્સ?
મૂળ વાત એમ છે કે પુસ્તક કહે છે કે પ્રાણીઓ નૈતિક અધિકારો ધરાવે છે.
ઓકે.
અને એ એટલા માટે નહીં કે એ માણસ જેવા છે, પણ એટલા માટે કે તેઓ સંવેદનશીલ છે, મતલબ સેન્ટિયન્ટ છે. સુખ, દુઃખ, પીડા આ બધું અનુભવી શકે છે. એમનું પોતાનું એક જીવન છે જે એમના માટે મહત્વનું છે.
એટલે આ વાત પેલી પ્રાણીઓની સારી સંભાળ રાખીએ એનાથી આગળ જાય છે, જેમ કે પાંજરું મોટું કરી આપીએ એના કરતા.
હા, બરાબર. આ ખાલી કલ્યાણનો મુદ્દો નથી, આ તો ન્યાયનો પ્રશ્ન છે. પુસ્તક દલીલ કરે છે કે પ્રાણીઓને ફક્ત આપણા ઉપયોગના સાધન તરીકે ગણવા એ અન્યાય છે.
બાપરે.
અને એ આપણી પેલી માનવ કેન્દ્રિત નૈતિકતાને સીધો પડકાર ફેંકે છે. કહે છે કે ફક્ત પ્રજાતિના આધારે નૈતિક ભેદભાવ કરવો, જેને પ્રજાતિવાદ કહે છે, એ જાતિવાદ કે લિંગભેદ જેટલો જ અતાર્કિક છે.
અને આ સાબિત કરવા એમની મુખ્ય દલીલ કઈ છે? પેલી સામાજિક કરારવાળી વાત તમે કરીએ.
હા, એ જ. રોલેન્ડ્સ છે ને, એ જ્હોન રોલ્સનો જે પ્રખ્યાત વિચાર છે, અજ્ઞાનતાનો પડદો, વેલ ઓફ ઇગ્નોરન્સ, એનો બહુ અસરકારક રીતે ઉપયોગ કરે છે.
કેવી રીતે?
એમ કે કલ્પના કરો કે આપણે બધા ભેગા મળીને સમાજના નિયમો બનાવી રહ્યા છીએ, પણ આપણને કોઈને ખબર નથી કે આપણે પોતે કોણ બનીને જન્મ લઈશું.
હા.
કઈ જાતિ, કયો ધર્મ, કયું લિંગ, કેટલા પૈસાવાળા, કેટલા બુદ્ધિશાળી, કશું જ નહીં.
બરાબર.
અને રોલેન્ડ્સ એમાં એક ઉમેરો કરે છે, આપણને એ પણ ખબર નથી કે આપણે કઈ પ્રજાતિના જીવ તરીકે જન્મીશું, માણસ તરીકે કે પછી કોઈ બીજા પ્રાણી તરીકે.
ઓહો, આ તો જબરદસ્ત વિચાર છે. મતલબ જો મને ખબર જ ન હોય કે હું શિકારી બનીશ કે શિકાર, તો હું કેવા નિયમો બનાવીશ?
બરાબર, તમે કેવા નિયમો પસંદ કરશો?
હું તો ચોક્કસપણે એવા નિયમ માંગીશ જે બધા સંવેદનશીલ જીવોને બિનજરૂરી પીડા અને શોષણથી બચાવે, કારણ કે હું પોતે એ સ્થિતિમાં હોઈ શકું.
એક્ઝેક્ટલી, આ કોઈ દયાની વાત નથી, આ તર્કસંગત સ્વહિત અને નિષ્પક્ષતાની માંગ છે. એટલે આ પુસ્તક છે ને એ સામાન્ય વાંચનારથી લઈને ફિલોસોફીના વિદ્યાર્થીઓ સુધી બધાને સમજાય એ રીતે આ જટિલ દલીલો રજૂ કરે છે અને આપણને વિચારવા મજબૂર કરે છે.
ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ આમાં. કેટલાક મુખ્ય ખ્યાલો છે, દલીલો છે, એને જરા વધારે સ્પષ્ટ કરીએ. પેલું અધિકાર વિરુદ્ધ કલ્યાણ, આ ભેદ કેમ આટલો બધો મહત્વનો છે?
મહત્વનો એટલે છે કારણ કે એ આપણો હેતુ સ્પષ્ટ કરે છે. જુઓ, કલ્યાણ એટલે શું? કે પ્રાણીઓનો ઉપયોગ તો ચાલુ રાખીએ પણ એમની સ્થિતિ થોડી સુધારીએ.
જેમ કે
દાખલા તરીકે, માંસ માટે મરઘી ઉછેરતા હોઈએ તો એને પાંજરામાં થોડી વધુ જગ્યા આપીએ. જ્યારે અધિકારનો ખ્યાલ છે ને એ મૂળભૂત પ્રશ્ન પૂછે છે, શું આપણને એમનો આ રીતે ઉપયોગ કરવાનો જ હક છે? શું એમનું જીવન ફક્ત આપણા હેતુ પૂરા કરવા માટે છે?
ઓકે, એટલે અધિકાર તો મૂળ માન્યતા પર જ સવાલ ઉઠાવે છે. અને કોને અધિકાર મળવા જોઈએ એનો આધાર શું? પુસ્તક પેલી સંવેદનશીલતા પર ભાર મૂકે છે, નહીં?
હા, સંવેદનશીલતા એટલે કે સુખ દુઃખ અનુભવવાની ક્ષમતા. જો કોઈ જીવ પીડા અનુભવી શકતો હોય તો એને પીડા ન પહોંચાડવી એ નૈતિક વિચારણાનો વિષય બને છે. બરાબર?
બરાબર.
અને અહીં રોલેન્ડ્સ પેલી સીમાંત કિસ્સાઓ ની દલીલ વાપરે છે.
એ શું છે સીમાંત કિસ્સાઓ?
એ એમ કહે છે કે જો આપણે એવું કહીએ કે ભાઈ પ્રાણીઓમાં માણસ જેવો તર્ક નથી એટલે એમને અધિકાર નહીં મળે,
હા,
તો પછી એવા મનુષ્યોનું શું જેમનામાં પણ પુખ્ત મનુષ્ય જેવો તર્ક નથી? જેમ કે સાવ નાના બાળકો, નવજાત શિશુઓ, અથવા તો ગંભીર માનસિક વિકલાંગતા ધરાવતા લોકો.
સાચી વાત, એમનામાં પણ એવો તર્ક નથી હોતો, છતાં આપણે એમને મૂળભૂત અધિકારો તો આપીએ જ છીએ. કોઈ એમ નથી કહેતું કે એમને અધિકાર ના હોય.
બરાબર ને? તો પછી ફક્ત એ મનુષ્ય નથી એવા આધારે પ્રાણીઓને અધિકારોથી વંચિત કેમ રાખવાના? આ દલીલ પેલો જે પ્રજાતિવાદ છે ને એની અતાર્કિકતા સામે લાવે છે. હવે જો મુખ્ય ફિલોસોફિકલ એપ્રોચ જોઈએ તો એક છે ઉપયોગિતાવાદ, યુટિલિટેરિયનિઝમ. પીટર સિંગર એની સાથે જોડાયેલા છે. એ સમાન હિતોની સમાન વિચારણા પર ભાર મૂકે છે.
એટલે કે પીડા ટાળવાનું હિત એ પ્રાણીનું હોય કે માણસનું સરખું ગણાવવું જોઈએ.
હા, આ ફેક્ટરી ફાર્મિંગ જેવી પ્રથાઓ સામે બહુ મજબૂત નૈતિક પડકાર ઊભો કરે છે.
પણ શું ઉપયોગિતાવાદ પૂરતો છે? ઘણીવાર એવું બને કે બહુમતીના ભલા માટે કોઈ એકના હિતનું બલિદાન આપવું પડે.
સાચી વાત, એ એની મર્યાદા છે. એટલે ટોમ રીગન જેવા વિચારકો અધિકાર આધારિત ડિયોન્ટોલોજી અભિગમ અપનાવે છે.
એ શું કહે છે?
એ કહે છે કે જે જીવો જીવનના વિષય, સબ્જેક્ટ ઓફ અ લાઈફ છે, મતલબ કે જે સભાન છે, જેમનું જીવન એમના માટે સારું કે ખરાબ જઈ શકે છે, એમનું આંતરિક મૂલ્ય ઇનહેરન્ટ વેલ્યુ છે, એમને સાધન તરીકે ના વાપરી શકાય, એમનો પોતાનો હક છે.
અને રોલિન્સ આ બધાથી પણ આગળ વધીને પેલી કરાર આધારિત દલીલ લાવે છે. અજ્ઞાનતાના પડદા પાછળ આપણે બધા સંવેદનશીલ જીવો માટે સુરક્ષા માંગીશું, પણ એક વાંધો વારંવાર ઉઠાવવામાં આવે છે કે ભાઈ પ્રાણીઓ કરાર સમજી શકતા નથી કે ફરજો નિભાવી શકતા નથી, એનું શું?
બહુ સારો પ્રશ્ન છે. અહીં રોલિન્સ નૈતિક કરતા અને નૈતિક ભોગતા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે.
એ શું છે, નૈતિક કરતા અને ભોગતા?
નૈતિક કરતા એટલે એ જે નૈતિક રીતે જવાબદાર છે, જે પોતાની ક્રિયાઓ માટે જવાબદાર ગણાય, જે ફરજો સમજી શકે ને નિભાવી શકે, જેમ કે મોટાભાગના પુખ્ત મનુષ્યો.
ઓકે.
અને નૈતિક ભોગતા એટલે એ જેમના પ્રત્યે નૈતિક કરતાઓની ફરજો છે, ભલે તેઓ પોતે ફરજો ન નિભાવી શકતા હોય, જેમ કે નાના બાળકો.
હા, બાળકો નૈતિક ભોગતા છે, આપણી એમના પ્રત્યે ફરજ છે.
બરાબર. તો રોલિન્સ કહે છે કે પ્રાણીઓ કદાચ નૈતિક કરતા ન હોય પણ તેઓ ચોક્કસપણે નૈતિક ભોગતા તો છે જ. આપણી ક્રિયાઓની એમના પર અસર થાય છે, એમના પોતાના હિતો છે. એટલે અધિકારો મેળવવા માટે ફરજો નિભાવવાની ક્ષમતા હોવી જરૂરી નથી.
વાહ, આ તર્ક તો ઘણો મજબૂત લાગે છે અને વૈજ્ઞાનિક પુરાવા કેટલો ટેકો આપે છે. પ્રાણીઓની ક્ષમતાઓ વિશે, એમની ચેતના વિશે આપણે ખરેખર શું જાણીએ છીએ?
વિજ્ઞાન તો સતત આપણને બતાવી રહ્યું છે કે ઘણા પ્રાણીઓનું માનસિક અને ભાવનાત્મક જીવન આપણે પહેલાં ધારતા હતા એના કરતાં ઘણું વધારે જટિલ છે.
જેમ કે
એમની પાસે સમસ્યા ઉકેલવાની ક્ષમતા હોય છે. ઘણા પ્રાણીઓ ઓજારો વાપરે છે, તેઓ શીખે છે, યાદ રાખે છે. અમુક પ્રાણીઓ શોક વ્યક્ત કરતા પણ જોવા મળ્યા છે. એમની પોતાની કોમ્યુનિકેશનની રીતો છે. અને ન્યુરોસાયન્સ એટલે કે ચેતા વિજ્ઞાન પણ બતાવે છે કે મનુષ્યો અને બીજા ઘણા પ્રાણીઓના મગજમાં, ખાસ કરીને લાગણીઓ સંબંધિત જે વિસ્તારો છે, એમાં ઘણી સમાનતાઓ છે.
તો આ બધી વૈજ્ઞાનિક સમજ તો પેલી જૂની માન્યતા કે પ્રાણીઓ ફક્ત વસ્તુ છે કે સાધન છે એની સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે, નહીં પેલો ઇન્સ્ટ્રુમેન્ટલિઝમનો વિચાર.
ચોક્કસપણે, જો તેઓ અનુભવી શકે છે, વિચારી શકે છે, એમને પીડા થાય છે, આનંદ થાય છે અને એમનું પોતાનું એક આગવું જીવન છે, તો પછી એમને ફક્ત આપણા ખોરાક, કપડાં, સંશોધન કે મનોરંજન માટેના સાધન તરીકે ગણવા એ નૈતિક રીતે કેટલું યોગ્ય કહેવાય? રોલેન્ડ્સ આ સાધનવાદી દૃષ્ટિકોણની બહુ સખત ટીકા કરે છે.
તો આખા પુસ્તકમાંથી, આ ચર્ચામાંથી મુખ્ય કયા સંદેશાઓ આપણે લઈ શકીએ, શું શીખવાનું મળે?
પહેલો અને કદાચ સૌથી મહત્વનો સંદેશ એ છે કે પ્રાણીઓ સાથેનો આપણો વ્યવહાર એ ખાલી દયા કે કરુણાનો વિષય નથી, એ ન્યાયનો પ્રશ્ન છે.
ન્યાયનો?
હા, જસ્ટિસ. જેમ આપણે માનવ સમાજમાં ન્યાય, નિષ્પક્ષતાની માંગ કરીએ છીએ, એ જ સિદ્ધાંતો પ્રાણીઓ સુધી પણ વિસ્તારવા જોઈએ. આપણે ક્યારેય વિચાર્યું છે કે દાખલા તરીકે ભારતમાં શહેરી કૂતરાઓ સાથે જે રીતે વર્તન થાય છે કે ડેરી ઉદ્યોગમાં ગાયો ભેંસોની જે સ્થિતિ છે એ ન્યાયના દ્રષ્ટિકોણથી બરાબર છે?
સાચી વાત. બીજો મુદ્દો?
બીજો મુદ્દો છે પ્રજાતિવાદની અતાર્કિકતા. ફક્ત એટલા માટે કે કોઈ જીવ આપણી પ્રજાતિનો નથી એના હિતોને ઓછું મહત્વ આપવું એ કોઈ તાર્કિક આધાર વગરનો પૂર્વગ્રહ છે.
આપણે ત્યાં પણ જોવા મળે છે ને, ગુજરાતમાં કે ભારતમાં, કે ગાય પ્રત્યે અલગ લાગણી, કૂતરા પ્રત્યે અલગ અને ભૂંડ કે ઉંદર પ્રત્યે સાવ અલગ. આ ક્યાંક ને ક્યાંક પ્રજાતિવાદી માનસિકતા નથી?
બિલકુલ, એ જ વાત છે. ત્રીજું, પેલો અજ્ઞાનતાના પડદાવાળો વિચાર પ્રયોગ, એ આપણને આપણા સ્વાભાવિક માનવ કેન્દ્રિત વલણથી બહાર નીકળીને વધુ નિષ્પક્ષ રીતે વિચારવા પ્રેરે છે.
ચોથું, પેલો નૈતિક કર્તા અને નૈતિક ભોગતાનો ભેદ સમજવો. એનાથી પેલી પ્રાણીઓ ફરજો નથી નિભાવતા એટલે અધિકાર નહીં વાળી દલીલ કપાઈ જાય છે.
હા, જેમ આપણે બાળકો કે વૃદ્ધો પ્રત્યે જવાબદારી અનુભવીએ છીએ, ભલે એ લોકો આપણી જેમ બધી ફરજો ન નિભાવી શકે, એમ પ્રાણીઓ પ્રત્યે પણ આપણી નૈતિક જવાબદારી બને છે.
અને પાંચમો મુદ્દો?
પાંચમો, સાધનવાદની ટીકા. પ્રાણીઓને સંસાધન કે વસ્તુ ગણવાને બદલે એમને પોતાના હિતો ધરાવતા જીવ તરીકે જોવા, આનાથી પેલું માંસ, દૂધ, ચામડા ઉદ્યોગો તરફ જોવાની આપણી દ્રષ્ટિ જ બદલાઈ શકે છે. પુસ્તકમાં કેટલાક વિચારો તો એવા છે ને કે બસ એકદમ ધારદાર અને યાદ રહી જાય.
હા, ચાલો એવા કેટલાક મુખ્ય વિચારો પર નજર કરીએ. જેમ કે મને એક વાત બહુ ગમી. પ્રશ્ન એ નથી કે પ્રાણીઓ મનુષ્યો જેવા જ છે કે નહીં, પણ શું તેઓ નૈતિક અધિકારો માટે જરૂરી લક્ષણો જેમ કે સંવેદનશીલતા ધરાવે છે? આ ખરેખર કેટલું મહત્વનું છે, નહીં? સરખામણી કરવાની જરૂર જ નથી.
બિલકુલ, એ સરખામણીના બિનજરૂરી બોજમાંથી મુક્ત કરે છે. બસ સંબંધિત લક્ષણ છે કે નહીં એટલું જોવાનું. બીજો એક વિચાર, પ્રજાતિવાદ, જાતિવાદ અને લિંગભેદની જેમ મનસ્વી આધારો પર નૈતિક ભેદભાવ કરે છે.
એકદમ સીધી અને સ્પષ્ટ વાત. ભેદભાવનો આધાર તાર્કિક હોવો જોઈએ, પ્રજાતિ જેવો મનસ્વી નહીં.
હા, અને ત્રીજો, પેલો સાધનવાદ પર. કોઈ જીવ જેનું પોતાનું જીવન અને હેતુ છે તેને ફક્ત આપણા હેતુઓ માટે સાધન ગણવા એ મૂળભૂત અન્યાય છે. આ પ્રાણીઓના આંતરિક મૂલ્યની વાત છે, એ ખાલી ઉપયોગી છે એટલે મહત્વના નથી.
બરાબર.
આ બધા વિચારો આપણને આપણા રોજિંદા વર્તન અને માન્યતાઓ પર ખરેખર સવાલ ઉઠાવવા પ્રેરે છે.
તો આ બધી ફિલોસોફીની વાતો થઈ, પણ વ્યવહારિક જીવનમાં આનું શું મહત્વ? આપણે આ વિચારોને કેવી રીતે અપનાવી શકીએ રોજબરોજની જિંદગીમાં?
શરૂઆત તો આપણી પોતાની પસંદગીઓથી જ થાય છે. સૌથી પહેલું અને દેખીતું છે આપણો આહાર.
હા, ખાવા પીવાનું.
શાકાહાર કે વિગનિઝમ અપનાવવા પાછળ હવે સ્વાસ્થ્ય કે પર્યાવરણના કારણો તો છે જ, પણ હવે ન્યાયનો પણ એક બહુ મજબૂત તર્ક જોડાય છે. આપણે જે ખાઈ રહ્યા છીએ એ કોઈકનું શરીર હતું, કોઈકનું જીવન હતું, એ વિચાર વધુ સ્પષ્ટ બને છે.
અને ખરીદીમાં પણ નહીં, આપણે જે વસ્તુઓ વાપરીએ છીએ.
ચોક્કસ. ક્રૂરતા મુક્ત ઉત્પાદનો શોધમાં, પ્રાણીઓ પર પરીક્ષણ ન થયું હોય એવા કોસ્મેટિક્સ વાપરવા, ચામડા, ઊન, રેશમ જેવા ઉત્પાદનોના વિકલ્પો શોધવા,
મનોરંજન માટે પણ.
હા, પેલા પ્રાણીઓનો ઉપયોગ કરતા સર્કસ કે અમુક પ્રકારના શો, એ ટાળી શકાય.
બરાબર.
વ્યવસાયિક સ્તરે પણ ફરક પાડી શકાય. જો કોઈ પશુ ચિકિત્સક હોય, સંશોધક હોય, ખેતી કે પશુપાલન સાથે જોડાયેલ હોય, તો એ લોકો પોતાના કામમાં પ્રાણીઓના હિતોને વધુ પ્રાધાન્ય આપવાનું વિચારી શકે છે.
અને મોટા સ્તરે નીતિ નિયમોમાં.
હા, નીતિ નિર્માણમાં પણ આ વિચારો લાવી શકાય. પ્રાણી કલ્યાણના જે કાયદાઓ છે એને વધુ કડક બનાવવા માટે લોબિંગ કરવું, ફેક્ટરી ફાર્મિંગ જેવી પ્રથાઓ પર નિયંત્રણ લાવવા માટે અવાજ ઉઠાવવો.
અને આપણે રોજિંદા વાતચીતમાં પણ કંઈક કરી શકીએ.
ચોક્કસ. જ્યારે કોઈ મિત્ર કે સંબંધી પ્રાણીઓ વિશે એવી રીતે વાત કરે જેમાં પેલી પ્રજાતિવાદી ધારણા દેખાય, તો કદાચ આપણે નમ્રતાથી એને પડકારી શકીએ અથવા આ નૈતિક દલીલો વિશે શાંતિથી વાત કરી શકીએ.
જેમ કે પેલું ઉદાહરણ હતું કે શેરી કૂતરાઓની સમસ્યાનો ઉકેલ વિચારતી વખતે ખાલી માણસોની સગવડ નહીં પણ કૂતરાઓના કલ્યાણ અને એમના હિતોનો પણ વિચાર કરવો.
બરાબર. એ જ રીતે
આખી ચર્ચા ખરેખર બહુ જ વિચાર પ્રેરક રહી. મારા માટે તો, સાચું કહું તો, સૌથી વધુ અસરકારક પેલી અજ્ઞાનતાના પડદાવાળી દલીલ રહી. એ એટલી સરળ લાગે છે પણ એટલી શક્તિશાળી છે કે આપણી નૈતિક જવાબદારીની સીમાઓ ક્યાં સુધી જવી જોઈએ એના પર ફરીથી વિચાર કરવા મજબૂર કરી દે છે.
અને મારા માટે મુખ્ય શીખ એ છે કે ન્યાયનો ખ્યાલ આપણે કેટલો વિસ્તૃત કરી શકીએ છીએ. આ પ્રાણી અધિકારોની ચર્ચા છે ને, એ આપણને આપણી પોતાની નૈતિક સુસંગતતા વિશે સવાલો પૂછવા પ્રેરે છે.
કેવી રીતે?
એમ કે જો આપણે સંવેદનશીલતાને નૈતિકતાનો આધાર માનીએ, તો પછી એ આધારને ફક્ત મનુષ્યો પૂરતો જ સીમિત રાખવો એ તાર્કિક રીતે કેટલું ટકી શકે. આ પુસ્તક બતાવે છે કે આ મુદ્દો ખાલી લાગણીનો નથી પણ તર્કનો છે, શુદ્ધ તર્કનો.
આજના મંથન પછી એક સવાલ મનમાં રહી જાય છે. જો આજે આપણે આપણા નૈતિક વર્તુળને પ્રાણીઓ સુધી વિસ્તારવાની જરૂર સમજી રહ્યા છીએ, તો ભવિષ્યમાં આપણી એવી કઈ વર્તમાન માન્યતાઓ અને પ્રથાઓ હશે જેના પર આ જ રીતે પ્રશ્ન ઉઠશે, જેને આજે આપણે સાફ સ્વાભાવિક માનીએ છીએ?
વિચારવા જેવો પ્રશ્ન છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.